નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકામાં G20 શિખર સંમેલન દરમિયાન ગઈકાલે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલિયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. 3 દિવસીય શિખર સંમેલનમાં શ્રી મોદી તમામ સત્રોમાં ભાગ લેશે અને ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરશે, જેમાં ગ્લોબલ સાઉથની ચિંતાઓ, ટકાઉ વિકાસ, આબોહવા કાર્યવાહી, ઉર્જા સંક્રમણ અને વૈશ્વિક વહીવટમાં સુધારાનો સમાવેશ થાય છે. 2014 બાદ પ્રધાનમંત્રી મોદીનું આ 12મું G20 શિખર સંમેલન છે. આ શિખર સંમેલન પહેલીવાર આફ્રિકન ખંડ પર યોજાઈ રહ્યું હોવાથી ખાસ મહત્વ ધરાવે છે. આ વર્ષની વિષયવસ્તુ એકતા, સમાનતા અને ટકાઉપણું છે. દક્ષિણ આફ્રિકાએ તેના પ્રમુખપદ હેઠળ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં આપત્તિ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવી, ઓછી આવક ધરાવતા દેશો માટે દેવાનું ટકાઉપણું સુનિશ્ચિત કરવું, ન્યાયી ઉર્જા સંક્રમણ માટે નાણાં એકત્ર કરવા અને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, મહત્વપૂર્ણ ખનીજોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી ગઈકાલે સાંજે શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જોહાનિસબર્ગ પહોંચ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 શિખર સંમેલન દરમિયાન ગઈકાલે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના 5 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દ્વિપક્ષીય સંબંધોની નોંધપાત્ર ઊંડાઈ અને વિવિધતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા, મહત્વપૂર્ણ ખનીજો, વેપાર અને રોકાણ, શિક્ષણ અને લોકો વચ્ચેના આદાન પ્રદાન સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ભારતમાં તાજેતરના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓએ સંરક્ષણ અને સુરક્ષા, પરમાણુ ઉર્જા અને વેપાર ક્ષેત્રો, જ્યાં સંબંધોને વધુ વિસ્તૃત કરવાની અપાર સંભાવના છે તે અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાની બહુરાષ્ટ્રીય ઇન્ટરનેટ અને ટેકનોલોજી કંપની નેસ્પર્સના ચેરમેન કુસ બેકર અને મુખ્ય કાર્યકારી અધિકારી ફેબ્રિસિયો બ્લોસી સાથે પણ મુલાકાત કરી હતી અને ભારતમાં ડિજિટલ ઇકોસિસ્ટમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્ટાર્ટઅપ્સ અને અવકાશ ક્ષેત્રોમાં રોકાણ વધારવા તેમજ ગ્રાહક બજાર અને ટેકનોલોજીમાં નવી તકો શોધવા અંગે ચર્ચા કરી હતી. બાદમાં પ્રધાનમંત્રી મોદીએ જોહાનિસબર્ગમાં ભારતીય મૂળના ટેક ઉદ્યોગ સાહસિકો અને દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીને ચિન્મય મિશન તરફથી કલશ પણ ભેટ આપવામાં આવ્યું હતું, જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકાના શ્રી અન્ન અથવા બાજરીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તેને ડર્બનના અન્નપૂર્ણા દેવી મંદિરમાં મૂકવામાં આવશે. શ્રી મોદીએ દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારત જાણો સ્પર્ધાના વિજેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલિયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું. 9 દિવસીય આ મહોત્સવનું આયોજન રાષ્ટ્રપતિ નિલિયમ દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, કાપડ મંત્રાલય અને પર્યટન મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવનો ઉદ્દેશ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વૈવિધ્યસભર સંસ્કૃતિ વારસાને પ્રદર્શિત કરવાનો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લોકોને વિવિધ સ્થળોની પરંપરાગત સંસ્કૃતિ વિશે જાણવા અનુરોધ કર્યો હતો.
મુજે વિશ્વાસ હૈ કે જો લોગ ઇન પવિલિયન મે આયેંગે એવં વિભિન્ન રાજ્યો કે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કે દેખેંગે તો ઉન્હે એ અહેસાસ હોગા કે ભારત કી કલા પરંપરા કિતની સમૃદ્ધ હૈ. દેવીઓ ઓર સ્વજનો, હમારી દેશવાસી, વિશેષકર હમારી યુવા ભારત કી સભ્યતા સંસ્કૃતિ કે બારે મે ઓર અધિક જાન સમજ સકેંગે. इसके लिए भारत सरकार अनेक कदम उठा रही है। इस दिशा में राष्ट्रपति भवन में भी अनेक प्रयास किए जा रहे हैं।
ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘડવામાં આવેલા આ સંહિતા શ્રમ કાયદાના ઇતિહાસમાં સૌથી મોટો સુધારો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આ સંહિતા કામદારોને લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા, મહિલા કામદારો માટે સમાન તકો અને અસંગઠિત કામદારો માટે કાનૂની ઓળખની ખાતરી આપે છે. તેમણે જણાવ્યું હતું કે આ સંહિતા કામદારોના જીવનધોરણમાં સુધારો કરશે અને વિશ્વ માટે રોલ મોડેલ બનશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગઈકાલે દેશમાં હાલના જૂના દાયકાઓ જૂના શ્રમ કાયદાઓને સરળ અને સુવ્યવસ્થિત કરવાના હેતુથી 4 નવા શ્રમ સંહિતા લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે આજના વિશ્વ અને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર છે. શ્રી સિંહે ગઈકાલે લખનૌમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ઇઝરાયેલ, હમાસ અને યુક્રેન રશિયા સંઘર્ષો જેવા વૈશ્વિક સંઘર્ષો તેમજ સુદાનમાં ઉદ્ભવતા માનવતાવાદી સંકટમાં વધુ મજબૂત ભૂમિકા ભજવી શકે છે. શ્રી સિંહે જણાવ્યું હતું કે આનો અર્થ એ નથી કે સંયુક્ત રાષ્ટ્રમાં અભાવ છે, પરંતુ તે વૈશ્વિક રાજકારણની જટિલતાઓ, શક્તિશાળી રાષ્ટ્રોના પ્રભાવ અને સંસ્થાકીય પ્રક્રિયાઓની ધીમી ગતિનો ભોગ બન્યું છે. શ્રી સિંહે જણાવ્યું હતું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વને ભારતના સભ્યતાના દ્રષ્ટિકોણથી ઘણું શીખવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ભારતે હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કર્યું છે. જ્યારે પણ વિશ્વના કોઈપણ ભાગમાં કટોકટી આવી છે ત્યારે ભારત હંમેશા સહાય પૂરી પાડવા માટે તૈયાર રહ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સવારે 9 વાગે શરૂ થશે. ઋષભ પંત ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઇજાને કારણે બીજી ટેસ્ટ રમશે નહીં. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 30 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ રાખવા બદલ 2 વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા છે. ગુજરાતની એક અદાલતે ગઈકાલે રાજસ્થાન અને અમદાવાદના 2 આરોપીને 14 વર્ષની સખત કેદ અને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ભારતના લક્ષ્ય સેન ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં પુરૂષોની સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. લક્ષ્ય ગઈકાલે સિડનીમાં ક્વાર્ટર ફાઇનલમાં પોતાના દેશબંધુ આયુષ શેટ્ટીને હરાવ્યો હતો. આજે ફાઇનલમાં તેનો સામનો તાઇવાનના ચો ટીએન ચેન સામે થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંધી ઉધાડ.
આજના તમામ અખબારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બનાવી છે. સંદેશ પ્રથમ પાને લખે છે, દુબઈ એરશોમાં તેજસ ક્રેશ, પાયલટનું મોત અને નવા 4 લેબર કોડનો દેશભરમાં અમલ શરૂ. ગુજરાત સમાચાર લખે છે, રૂપિયો 90 પહોંચવાની તૈયારીમાં મોંઘવારી વકરશે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પાકિસ્તાન ટ્રમ્પને 2 બંદર આપશે, તેમાંથી 1 ચાબહારથી 115 કિલોમીટર જ દૂર. ઘૂસણખોરોને તગેડી મૂકવા મોદી સરકારનું મક્કમ પ્રણ, આ સમાચાર ફૂલછાબે પહેલા પાના પર છાપ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકામાં G20 શિખર સંમેલન દરમિયાન ગઈકાલે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજના વિશ્વ અને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.